સંવત 1876 ના મહાવદી બીજને દિવસે રાત્રિને સમય શ્રીજી મહારાજ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળો અંગરખો પહેર્યો હતો ને માથે ધોળી પાક બાંધી હતી ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પહેલા ભક્તો, ભગવાનના આ પૂર્વાર્ધને જો સાંભળીએ તો આપણને એક વસ્તુનું એમાં ચોક્કસ આપણને અનુસંધાન થાય, ખ્યાલ આવે કે ભગવાને જીવાત્માનું હિત થાય, જીવાત્માનું રૂડું થાય એના માટે નથી સવાર જોઈ, નથી સાંજ જોઈ, નથી રાત જોઈ. જ્યારે જ્યારે મહારાજને એમ થયું કે મારે ભગવાનના ભક્તોને, પોતાના આશ્રિતોને કંઈક સદુદ્દેશ આપવો છે, પછી મધ્ય રાત્રિ હોય તોય ભલે, સવારનો સમય હોય તોય ભલે, મધ્યાહ્ન હોય તોય ભલે, સાંજનો સમય હોય તોય ભલે, પણ ભગવાને પોતાના ભક્તોને એ પોતાના અમૃત સ્વરૂપ એવા જે વચન એ ભગવાને પીરસ્યા છે. અને એવો જ આજનો દિવસ મહાવતી બીજનો દિવસ છે, રાત્રિનો સમય છે અને ભગવાન દાદા ખાચરના મધ્યમાં, દરબારગઢના મધ્યમાં વાસુદેવ નારાયણનું જ્યાં મંદિર આવેલું છે ત્યાં આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન છે. ધોળો સુરવાર અને ધોળો અંગોરખો પહેર્યો છે, માથે ધોળી પાક બાંધી છે અને એવું દિવ્ય દર્શન દેતા ભગવાનના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. આપણા મનની વૃત્તિઓને, આપણા ચિત્તને એ ભગવાનની દિવ્ય મૂર્તિની અંદર પૂરવી અને એ સભાના આપણે પણ સહભાગી બનીએ અને આપણે ભગવાનના મુખે નીકળતા એ વચનો એનું રસપાન કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કાંઈ પ્રશ્ન પૂછો. પછી પૂર્ણાનંદ સ્વામીએ પૂછ્યું છે, 10 ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને 4 અંતકરણ તે તો સત્વગુણના છે, માટે એ સર્વે ઇન્દ્રિયો અને અંતકરણ તે તો માયિક છે. ભલા ભક્તો, આપણે પૂર્વે જયારે વચનામૃત ગરડા પ્રથમનું 12મું અથવા 41મું વચનામૃત ખૂબ વિસ્તારથી આપણે સમજ્યા છીએ અને એની અંદર આ સૃષ્ટિની જે રચના થઈ એના વિશે બહુ ઊંડાણની અંદર આપણે તત્વજ્ઞાન જોયું છે. આપણે એની પુનરાવર્તિ ન કરીએ કારણ કે એ વચનામૃત વખતે આપણે સંપૂર્ણ સમય લઈ અને એ વસ્તુને સમજ્યાતા, પણ સંક્ષિપ્તની અંદર અહીંયા આગળ પૂર્ણાનંદ સ્વામીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે અહીંયા સમજીએ. તો આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ભગવાનનું આ 24 તત્વો વગેરે જે નિર્માણ થયા છે એ બ્રહ્મથી લઈ અને કીટ સુધીના જે તત્વો છે એની અંદર પરમાત્મા સાથેનો સંબંધ શું છે અને એની ઉત્પત્તિ વગેરે કેવી રીતે થઈ છે, પૂર્વે આપણે વચનામૃતમાં જોયું છે પણ અહીંયા સંક્ષિપ્તની અંદર સાર સમજીએ પ્રશ્નને સમજવા માટે. અહીંયા આગળ પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે 10 ઇન્દ્રિયો અને અંતકરણ એ તો માયિક છે, તો એને માયિક કેમ ગણવામાં આવ્યા? તો એની ઉત્પત્તિનું કારણ પ્રથમના 12માં મહારાજે કીધું છે, જે સૃષ્ટિની રચના જયારે થઈ 41ની અંદર પણ મહારાજે આ વાત વિગતથી સમજાવી છે કે પુરુષોત્તમ એવા ભગવાન એમને જયારે અક્ષર સ્વરૂપની અંદર એટલે કે બ્રહ્મરૂપની અંદર જયારે બ્રહ્મની અંદર જયારે પ્રવેશીને દ્રષ્ટિ કરીને એની અંદર પ્રવેશ્યો છે ત્યારે એમાંથી પુરુષની ઉત્પત્તિ થઈ છે. એ પુરુષ થકી પ્રકૃતિની અંદર પ્રવેશ કર્યો છે અને તેમાંથી એ પ્રકૃતિ જેને આપણા શાસ્ત્રોએ માયા પણ કીધી છે, જોકે પ્રકૃતિને બંને રીતે સંયુક્ત માયા અને પ્રકૃતિનું સમન્વય પણ બતાવ્યું છે અને આપણા શાસ્ત્રોની અંદર માયા અને પ્રકૃતિને અલગ પણ દર્શાવી છે ઘણી જગ્યાએ. પણ અહીંયા જે ભાવ છે અહીંયા આગળ માયા માયિક છે કારણ કે માયા થકી ઉત્પન્ન છે એવો ભાવ રહેલો છે. તો આપણા શ્વેતા શ્વેતર ઉપનિષદની અંદર એક વાત સિદ્ધાંત બતાવ્યો છે, માયામ તુ પ્રકૃતિમ વિદ્યાત, માયાને પ્રકૃતિનું સ્વરૂપ ગણવામાં આવે છે, ઉપનિષદનો સિદ્ધાંત છે. એટલે અને એમાં પણ ભેદ જયારે જોવાનો હોય અમુક પ્રસંગોપાત જયારે બંનેનું વર્ણન જુદું આવતું હોય ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે શુદ્ધ સત્વગુણ એ પ્રધાન પ્રકૃતિ હોય અને એક મલિન સત્વગુણ પ્રધાન પ્રકૃતિ હોય તો એક જગતને પ્રકૃતિના સ્વરૂપની અંદર જોવામાં આવે છે ને એક માયાના સ્વરૂપમાં જોવામાં આવે છે, એવું વિશ્લેષણ પણ બતાવવામાં આવ્યું છે. પણ મુખ્યતઃ માયામ તો પ્રકૃતિ વિદ્યાત એટલે માયાને પ્રકૃતિ સમજવામાં આવે છે. એટલે અહીંયા આગળ જયારે ભગવાન જયારે સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ બતાવે છે ત્યારે એ કારણની અંદર ભગવાન પ્રથમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિ પોતે એ જયારે બ્રહ્મની અંદર પ્રવેશ કરીને એની અંદર દ્રષ્ટિ કરીને તેના દ્વારા પુરુષની અંદર પ્રવેશ કરીને તેનાથી પ્રકૃતિનું નિર્માણ કરે છે અને એ પ્રકૃતિ પુરુષ દ્વારા પ્રધાન પુરુષની ઉત્પત્તિ અને તેના દ્વારા મહત્ત્વની ઉત્પત્તિ અને એ મહત્ત્વ દ્વારા ત્રણ પ્રકારના અહંકારની ઉત્પત્તિ એટલે રજ સત અને તમ એ ત્રણ અહંકારની ઉત્પત્તિ બતાવી છે. અને એ અહંકાર દ્વારા દસ ઇન્દ્રિયો જેમાં પંચ જ્ઞાનેન્દ્રિય શ્રોત ત્વક ચક્ષુ જીવહા ઘ્રાણ એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો વાક પાણી પાદ પાયુ પસ્ત અને એક મન, એમ એ ઇન્દ્રિયો અને મનની ઉત્પત્તિ એ અહંકાર તત્વથી થાય છે અને એની સાથે સાથે એમના પાંચ તન્માત્રા થાય છે અને પાંચ તન્માત્રા દ્વારા પંચ મહાભૂતની ઉત્પત્તિ શાસ્ત્રોની અંદર બતાવી છે, પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ. તો એ રીતે આ સર્વ જે સ્થાવર જંગમ જે સૃષ્ટિની રચના થઈ એ આ રીતે પરમાત્માના દ્વારા પોતે માયા અને પ્રકૃતિ પુરુષના માધ્યમે કરીને એ અહંકાર અને અહંકારના માધ્યમે અમહતત્વ અને મહતત્વના માધ્યમે કરીને અહંકારના રૂપે કરીને એ ત્રણ પ્રકારના અહંકાર રજ સત અને તમ ગુણથી એની ઉત્પત્તિ આ સમગ્ર સૃષ્ટિના 24 તત્વો જે ગણાવ્યા છે એની ઉત્પત્તિ બતાવી છે. તો વાલા ભક્તો, એની ઉત્પત્તિનું કારણ માયા છે, પ્રકૃતિ છે, એનો ઉત્પત્તિનું કારણ અહંકાર છે. એટલે એની દ્વારા જે પણ સૃષ્ટિની રચના થઈ એ સૃષ્ટિને માયિક જગત કહેવામાં આવે છે. પિંડ બ્રહ્માંડની અંદર આ સૃષ્ટિની અંદર આપણે જે પણ ચરાચર જોઈએ છીએ, આપણે જે પણ સ્થાવર જંગમ જોઈએ છીએ એને માયિક ગણવામાં આવે છે. કારણ કે એ આ ભૂતથી આ જે 24 તત્વો બતાવ્યા છે, આ પંચ મહાભૂત બતાવ્યા છે, એની નિર્મિતિ છે અને એની ઉત્પત્તિનું કારણ એ જે કીધું એ મહત્ત્વ અને અહંકાર રહેલો છે અને અહંકાર અને મહત્ત્વનું કારણ એ માયા રહેલી છે અને એટલા માટે એને માયિક ગણવામાં આવે છે. માયાથી જો પર કંઈ હોય તો એ બ્રહ્મ સ્વરૂપ છે અને માયાથી પર જો કોઈ હોય તો એ પરબ્રહ્મનું સ્વરૂપ છે. એટલે માયાને અને માયાથી પર એ દ્રષ્ટિથી આપણે જોઈએ તો અહીંયા આગળ પૂર્ણાનંદ સ્વામીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે સમજી શકીએ કે દસ ઇન્દ્રિયો એ રજોગુણ અને ચાર અંતઃકરણ એ સત્વગુણ, એટલે કે માયાના જે રજ સત્તમ ત્રણ ગુણ છે એ ગુણથી જેની ઉત્પત્તિ છે એવા આ ઇન્દ્રિયો તત્વ છે, ઇન્દ્રિયો વગેરે જે 24 તત્વો છે એની ઉત્પત્તિનું કારણ માયા છે, મૂળમાં માયા છે. કારણ કે એના અહંકાર મહત્ત્વ અને માયા પ્રકૃતિ એ પ્રકૃતિ દ્વારા એની ઉત્પત્તિ બતાવી છે. તો આને માયિક ગણવામાં આવે છે અને એ જો માયિક હોય અને ભગવાનને તો શાસ્ત્રોએ અમાયિક કીધા છે, ભગવાનને તો એથી પર કીધા છે અને એ પર હોવાને કારણે મહારાજ તો અમાયિક છે. તો માયા ભગવાન માયાથી પર છે ત્યારે આવા સંજોગોની અંદર પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે તો તેને માયિક અંતઃકરણે કેમ નિશ્ચય થાય. અહીંયા પ્રશ્ન બહુ સમજવા જેવો છે કે ભગવાન જો અમાયિક હોય અને આ જગતના તમામ જે પદાર્થો છે, જે તત્વો છે, 24 તત્વો છે, જે ભૂત પંચભૂત છે, ઇન્દ્રિયો છે, આ બધા તો માયાથી નિર્મિત છે, માયાના આવરણની અંદર રહેલા છે, માયાના પ્રભાવની અંદર રહેલા છે, તો એવા માયિક તત્વો દ્વારા અમાયિક એવા ભગવાનનો નિશ્ચય કેમ દ્રઢ થાય અને માયિક એવા જે ચક્ષુ આદિક જે ઇન્દ્રિયો તેને કરીને ભગવાન કેમ જોયામાં આવે. આ માયિક એવા જે ચક્ષુ આદિ જે ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય જે હમણાં આપણે જોયું, તો એવા માયિક તત્વો દ્વારા માયિક સાધનો દ્વારા એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે અમાયિક છે એના દર્શન સ્પર્શ એના રૂપ રસ ગંધની કેમ જીવાત્મા એનો લાભ લઈ શકે છે. કારણ કે આ તો માયિક છે ને, ભગવાન અમાયિક છે. એટલે એ રીતે પૂર્ણાનંદ સ્વામી અહીંયા પ્રશ્ન પૂછ્યો. પૂર્ણાનંદ સ્વામીનો કહેવાનો ભાવ કંઈક થોડો જુદો છે પણ ખૂબ વિવેક અને મર્યાદા રાખી ભગવાનની અને ખૂબ સુંદર શબ્દોનો રચના કરી અને આ પ્રશ્ન પૂછ્યો છે. પણ મહારાજ તો અંતર્યામી છે અને મહારાજ એમના ભાવને સમજી ગયા એટલે મહારાજે કીધું કે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, માયિક વસ્તુ એ કરીને માયિક પદાર્થ હોય તે જણવામાં આવે જણાય માટે માયિક જે અંતકરણ અને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જાણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા. એ રીતે તમારો પ્રશ્ન છે ને પૂર્ણાનંદ સ્વામીએ બહુ વિવેક રાખીને મઠારીને અને પ્રશ્ન પૂછ્યો કે આ જગતને જગતના તત્વો તો બધા માયિક છે, પરમાત્મા અમાયિક છે, તો આ માયિક સાધનને કરીને અમાયિક પરમાત્માને કેમ દર્શન થાય, એમને કેમ નિશ્ચય દ્રઢ થાય, એવી રીતે પ્રશ્ન પૂછ્યો. એટલે મહારાજ સમજી ગયા. મહારાજ કે જો સ્વામી તમારો કહેવાનો ભાવ કંઈક એવો લાગે છે કે ભગવાનની પ્રાપ્તિ જો માયિક પદાર્થોથી થતી હોય તો ભગવાન પણ માયિક થયા, એનો અર્થ એવો થયો કે જેમ જે સજાતીય સજાતીયની જો પ્રાપ્તિ થતી હોય, જે માયિક તત્વથી જ માયિક તત્વની પ્રાપ્તિ જો થતી હોય ને જો ભગવાનને જાણીએ છીએ તો એનો મતલબ ભગવાન પણ માયિક થયા. એ રીતે તમારો પ્રશ્ન છે સ્વામીને પૂછ્યું, કન્ફર્મ કર્યું મહારાજે કે તમે એવું પૂછવા માંગો છો. પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું છે એ જ પ્રશ્ન છે તેને તેને હે મહારાજ તમે પુષ્ટિ કરી આપો. સ્વામી કીધું બહુ વિવેક રાખીને હાથ જોડીને સર્વે કીધું મહારાજ આપ તો અંતર્યામી છો, આપ મારા મનનો ભાવ જાણી ગયા. અમને મનમાં એમ શંકા છે કે આ શરીર એ માયિક છે, આ ભૌતિક છે, શરીર નહીં ઇન્દ્રિયો છે એ તમામ ભૌતિક છે, માયિક છે. તો આવી ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જો ભગવાનના દર્શન થતા હોય તો ભગવાન પણ માયિક જ ઠર્યા. આજે જળ પદાર્થથી જળ પદાર્થની આપણે દ્રષ્ટિથી જોઈએ છીએ, જળ પદાર્થથી જળ પદાર્થનો સ્પર્શ થાય છે. તમે ત્વક જે ત્વચા આદિ જે ઇન્દ્રિયો છે એનાથી તમે શુદ્ધ સ્પર્શ કરી શકો છો, જે જળ વસ્તુઓ છે એનો સ્પર્શ કરી શકો છો, એનો જ અનુભવ કરી શકો છો, એ જ જોઈ શકો છો. તો જે નાશવંત ચક્ષુથી નાશવંત પદાર્થ જ જોવાય છે, જળ ચક્ષુથી માયિક ચક્ષુથી માયિક પદાર્થ જ જોવાય છે. અને જો આ ચક્ષુથી ભગવાન પણ જો જોવાતા હોય તો એનો અર્થ ભગવાન પણ માયિક થયા. પૂર્ણાનંદ સ્વામીના પ્રશ્નની અંદર આવું થોડું ગાંભીર્ય છે. અને એવા ગાંભીર્યતાને ભગવાન ઓળખી ગયા, મહારાજે બહુ સ્પષ્ટ કરી આપ્યું. મહારાજ કે તમે એવું કહેવા માંગો છો ભગવાન પણ માયિક થયા છે, ભગવાન પણ માયિક ચક્ષુથી દર્શન દે છે એટલે ભગવાન પણ માયિક છે, ભગવાનનો પણ ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયથી દ્વારા જે અનુભવ થાય છે એ કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો માયિક છે એટલે ભગવાન પણ માયિક છે, તમે એવો પ્રશ્ન પૂછવા માંગો છો? ત્યારે નંદસંતોએ કીધું હા મહારાજ, અમને કંઈક એવી જ શંકા છે કે ભગવાન જો દિવ્ય હોય, ભગવાન અમાયિક હોય તો માયિક તત્વથી એમને કેમ પમાય? અને જો પમાય છે, કારણ કે ઘણાને સિદ્ધિ થઈ છે, આપણા શાસ્ત્રોને એવા ઘણા પ્રમાણો છે કે ભજીને ભગવાનનું ભજન કરીને આ જ ચક્ષુ દ્વારા આ જ હાથ દ્વારા આ જ પગ દ્વારા ભગવાનની સેવા કરતા હોય, ભગવાનની પૂજા કરતા હોય, પ્રત્યક્ષ ભગવાનની અનુભૂતિ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ ભગવાનની સાથે સંબંધિત કરી અને એનો અનુભવ લેતા હોય, એનો લાભ લેતા હોય એવા અનેક પ્રસંગો આપણા શાસ્ત્રોમાં લખ્યા છે. તો એનો મતલબ કે જો ચર્મ ચક્ષુથી જો નાશવંત એવા માયિક ચક્ષુથી જો ભગવાનના દર્શન થતા હોય તો જેમાં સૃષ્ટિ જગતના દર્શન કરીએ છીએ એ જ રીતે ભગવાનના પણ દર્શન થાય છે. તો જેમ સૃષ્ટિ માયિક છે એમ ભગવાન પણ માયિક ઠર્યા, એવો પ્રશ્નનો ભાવ એ શંકાનું કારણ ઉત્પન્ન થયું છે. અને પૂર્ણાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. વાલા ભક્તો, મહારાજે એ વસ્તુને સમજ્યા અને સંતોએ વિનંતી કરી મહારાજ તમે પુષ્ટિ કરી આપો, આનું કંઈક સ્પષ્ટીકરણ કરી આપો કે ભગવાન માયિક નથી તો કેમ નથી, અને ભગવાનના દર્શન માયિક ચક્ષુથી થાય છે, ભગવાનનો સ્પર્શ માયિક હાથોથી, એટલે કે આ પ્રકૃતિના જે જન્ય એવા જે માયાના જન્ય એવા ઇન્દ્રિયો એનાથી ભગવાનની અનુભૂતિ ભક્તિ વગેરે આપણે કરીએ છીએ તો એ કેવી રીતે કરીએ કરાય અને કેવી રીતે થઈ શકે, અને એનાથી ભગવાન જે દર્શન દે છે તો એ કેવી રીતે દર્શન દીધા પછી પણ ભગવાન દિવ્યતા દિવ્ય રહે છે એનો મહારાજ કે પુષ્ટિ કરી આનું સ્પષ્ટીકરણ કરી આપો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એમ છે, જે 50 કોટી યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટ આદિ અનેક પદાર્થ છે. મહારાજે વાલા ભક્તો, હજારો વર્ષો પહેલા આપણા શાસ્ત્રોએ આ સમગ્ર બ્રહ્માંડનું નિરૂપણ ચિતાર આપણા શાસ્ત્રોની અંદર, વેદોની અંદર, પુરાણોની અંદર એનું સુંદર વિવરણ કરેલું છે. અને એ વિવરણને આધારે આજના યુગની અંદર પણ તમે જુઓ તો નાસાના અને બીજા યુનિવર્સિટીઓના મોટા વૈજ્ઞાનિકો એ પણ જ્યારે એમને પણ સંશોધનો કર્યા ત્યારે એ સંશોધનનો સાર પણ લગભગ એટલું આવ્યું. આપણે હનુમાન ચાલીસાની અંદર ઘણી વખત આપણે બોલીએ છીએ કે અહીંથી પૃથ્વીથી સૂર્યની દૂરી કેટલી, હનુમાન ચાલીસાની અંદર એ લખાણી, અને આજના વૈજ્ઞાનિકોએ જયારે ગણતરી મૂકી તો એ જ ગણતરી તમને ત્યાં દેખાય છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે અહીંયા મહારાજે લખ્યું કે આપણા શાસ્ત્રોને આધારે કે 50 કોટી યોજન પૃથ્વી થઈ છે, અને વૈજ્ઞાનિકોએ પણ જયારે એનો ગણતરી મૂકી ત્યારે કંઈક 49.something એટલે લગભગ અંદાજિત 50ની આસપાસ એ એમનું ગણતરી પણ આવે છે. એટલે શાસ્ત્રોની હું જે પ્રમાણિકતા છે, શાસ્ત્રોનો વિશ્વસનીયપણું છે એ અહીંયા આગળ વાલા ભક્તો જણાવું છું કે એ રીતે અહીંયા મહારાજે જયારે લખ્યું કે 50 કોટી યોજન પૃથ્વી તે પૃથ્વી ઉપર ઘટ પટાદિક અનેક પદાર્થ છે, એની અંદર અનેક પ્રકારના ઘટ અને પટ પ્રકારના એટલે જળ પરિવર્તનશીલ હોય અને અપરિવર્તનશીલ એવા અનેક પ્રકારના પદાર્થો જળ સ્થળ વગેરે એની અંદર રહેલા છે. તે સર્વે પદાર્થમાં એ પૃથ્વી રહેલી છે. આપણે વાલા ભક્તો થોડા દિવસ પહેલા એક આકાશ તત્વ માટેનું વચનામૃત આપણે સમજ્યા હતા, એ જ સિદ્ધાંતને મહારાજ અહીંયા આગળ પુનરાવર્તિથી સમજાવે છે. અને આ સિદ્ધાંત સમજાવે છે આપણો પ્રશ્ન, વાલા ભક્તો ભૂલાય નહીં કે પ્રશ્ન એ છે કે આ સંસાર, આ જગત, આ સૃષ્ટિ એ માયા અને અહંકાર મહત્તત્વ દ્વારા રજ સત અને તમ જે ઉત્પન્ન થયેલા જે તત્વો છે, જે એના રજ સત તમ ગુણો છે, અને એ ગુણો દ્વારા સમગ્ર સૃષ્ટિના, પછી એનું વિવરણ આગળ આપણા શાસ્ત્રોની અંદર જે રીતે કર્યું છે એ રીતે સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. એટલે સૃષ્ટિની, જગતની ઉત્પત્તિ, એની અંદર સર્વે મનુષ્ય શરીર પિંડ માત્ર આવી ગયા. તો એવા જે પિંડ માત્ર જે આવ્યા છે એની જે પ્રાપ્તિ જીવાત્માને થાય છે એ બધી માયિક છે, અને એવા માયિક સાધનો દ્વારા, એવી માયિક સ્થિતિની અંદર અમાયિક એવા ભગવાનના દર્શન થાય તો એ ભગવાન શું અમાયિક ઠરે? પહેલો પ્રશ્ન એ છે કે ભગવાન શું અમાયિક છે? તો આપણને માયિક, ભગવાન માયિક છે કે આપણને માયિક તત્વ દ્વારા દેખાય છે? પહેલો પ્રશ્નની શુદ્ધિકરણ ત્યાં કરવાનું છે. અને બીજો એની અંદર ભાવ એવો રહેલો છે કે ભગવાન જો અમાયિક છે તો માયિક તત્વ, માયિક સાધનો દ્વારા કેવી રીતે દ્રષ્ટિની અંદર આપણને આવે છે? આ પ્રશ્નનો હાર્દ આપણે જાળવી રાખવાનો છે. એના અનુસંધાને આ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો છે, પણ મહારાજે થોડો ઊંડાણપૂર્વક ઉત્તર કર્યો છે. મહારાજે અહીંયા આગળ વાતની શરૂઆત એમ કરી, પહેલા મહારાજે સૃષ્ટિની રચના, કારણ કે સૃષ્ટિની સાથે જયારે સંબંધ જોડાયેલો છે તો એ સૃષ્ટિની અંદર કેવી રીતે પરમાત્માનો યોગ છે, પરમાત્માનો સંબંધ છે, એ અહીંયા મહારાજે પહેલા સ્થાપિત કરીને સમજાવ્યો છે. ત્યારે ભગવાન શ્રી હરિ એમ બોલ્યા છે, તે સર્વે પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે. જેમ આપણે ગઈ વખતે આકાશ તત્વને જોયું તું, સર્વની અંદર અવકાશ રહેલો છે ને સર્વ તત્વની અંદર અવકાશ રહેલો છે, અને આકાશની અંદર સર્વ તત્વ રહેલા છે. એ રીતે જે અહીંયા સિદ્ધાંત હતો એ રીતે મહારાજે અહીંયા પૃથ્વીની, અવકાશનું આવશે આમાં, આમાં પાછળ એનો પણ સિદ્ધાંત આવશે, પણ અહીંયા મહારાજે ઝીણી વાતથી શરૂઆત કરી. તમને એક દ્રષ્ટાંત આપું કે તમે કદાચ જો કોઈ ગૂગલ મેપ અથવા તો તમારા ગૂગલ અર્થ તમે જો સર્ચ સર્ફ કરતા હો, જેને ફાવતું હોય તો તમે એની અંદર જો, અથવા જૂના જમાનાની અંદર આપણે નકશા લઈને બેસતા હતા, તો તમે જો ઘરને તમે ઝૂમ કરો તો ઘરની અંદર ઘર દેખાય, પછી ઘરની અંદરથી તમારી દ્રષ્ટિને જેમ ઊંચી લઈ જાઓ, એટલે ઊંચી લઈ જાઓ એટલે પછી ગામ દેખાય, એમ ગામ વસેલું હોય ને એવું આપણને નકશામાં દેખાય. ગામથી તમારી દ્રષ્ટિ ઊંચી લઈ જાઓ એટલે તમને રાજ્ય અથવા તો તમારો જે જિલ્લો તમને દેખાય, જિલ્લાથી બહાર જાઓ એટલે રાજ્ય દેખાય, રાજ્યની બહાર તમારી દ્રષ્ટિ ઊંચી લઈ જાઓ એટલે તમને જે તમારો દેશ છે દેશ દેખાય, અને દેશથી જયારે ઊંચી દ્રષ્ટિ લઈ જાઓ એમ કરતા કરતા તમને પૃથ્વી દેખાય, ને હજુ પૃથ્વીનું જે એવા યંત્રો અને એવા વૈજ્ઞાનિકોએ જે સંશોધનો કર્યા છે એની અંદરથી તમે જો તો બ્રહ્માંડ પણ દેખાય. એટલે બ્રહ્માંડની આગળ પૃથ્વીનું અને એમાં વિશેષ કરીને આપણા દેશનું ને એમાં વિશેષ કરીને આપણા ઘરનું અસ્તિત્વ અણુસમાન થઈ જાય છે, આપણા ઘરનું અસ્તિત્વ અણુસમાન થઈ જાય છે, રજ સમાન થઈ જાય છે. એટલે ભગવાને અહીંયા આગળ રજથી લઈને, એટલે મેં શબ્દ વાપર્યો કીટથી બ્રહ્મ લગી જોયું, આપણે કીર્તનની અંદર બોલીએ છીએ કીટથી બ્રહ્મ લગી, એ સંબંધ જે પણ સૃષ્ટિ છે એનો પરમાત્મા સાથેનો સંબંધ કેવી રીતે છે એનું મહારાજે પહેલું અહીંયા નિરૂપણ કરેલું છે. તો મહારાજે કર્યું સર્વ પદાર્થની અંદર જે આ જળ, જે ભૌતિક જે પદાર્થ જે દેખાય છે એવા સર્વ પદાર્થની અંદર પૃથ્વી રહેલી છે, અને એથી નોખું પૃથ્વીનું પોતાનું પણ એક નોખી પણ રહેલી છે. અને જ્યારે પૃથ્વીની દ્રષ્ટિએ જોઈએ, પૃથ્વીએ દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે તે સર્વે પદાર્થ એ પૃથ્વી રૂપ થઈ છે, ને પૃથ્વી વિના બીજું કઈ પદાર્થ રહેતું નથી. મેં કીધું જેમ દ્રષ્ટિની તમે વિશાળતા વધારો, તમે સંકુચિત કરીને તમારા ઘર ઉપર નિંદ્રિત કરીને રાખો, અહીંયા આગળ ઘટપટ બધા પદાર્થો બતાવ્યા શાસ્ત્રોની અંદર, વચનામૃતની અંદર મહારાજે લખ્યું ઘટપટ અનેક એવી સૃષ્ટિની અંદર પદાર્થો રહેલા છે. તમે એક એક પદાર્થની ઉપર દ્રષ્ટિ રાખશો તો એ પદાર્થ માત્ર દેખાશે, પણ જયારે તમે પૃથ્વીની દ્રષ્ટિએ જુઓ, તમે તમારી દ્રષ્ટિને એટલી ઊંચી લઈ જાઓ અને પૃથ્વીની દ્રષ્ટિથી તમે જુઓ તો તમને માત્ર પૃથ્વી દેખાશે, તમને એની અંદર પછી અલગ અલગ વસ્તુઓ પદાર્થો દેખાતા નથી. એટલે અહીંયા આગળ મહારાજ કહે છે પૃથ્વી વિના બીજું કોઈ પદાર્થ નથી દેખાતું. છે પદાર્થો છે, ઘટપટ આદિ અનેક એવી રચનાઓ સૃષ્ટિની અંદર, પહાડો છે, નદીઓ છે, વૃક્ષો છે, મકાનો છે, અનેક એવી સંરચનાઓ અહીંયા આગળ પૃથ્વી પ્રકૃતિએ કરેલી છે, પણ એ પ્રકૃતિની જે રચનાઓ છે એને જયારે પૃથ્વીની દ્રષ્ટિએ જોઈએ, એટલે એનાથી જયારે ઊંચી દ્રષ્ટિ કરીને જોઈએ ત્યારે બધું સમ દેખાય છે, એકની અંદર સર્વ રસબસ થઈ ગયું હોય એ રીતે પૃથ્વી જેટલી દેખાય છે, અલગ અલગ પદાર્થો દેખાતા નથી. અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે. મહારાજે પુનઃ આગળ વાત સમજાવી કે હવે આ પૃથ્વી જે તમે જુઓ છો એ કેવી છે, તો કે જળના અંશમાંથી થઈ છે, અને તે જળ તો પૃથ્વીની હેઠે પણ છે, પડખે પણ છે, ને ઉપર પણ છે, અને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપીને રહ્યું છે. આપણને એમ થાય કે ઉપર નીચે આજુબાજુ કેવી રીતે, તો વરસાદ થાય છે તો ઉપરથી થાય છે, તમે કૂવો ખોદો છો તો જમીનમાંથી પાણી નીકળે છે, તળાવને બધું દેખાય છે તો પૃથ્વીની ઉપર જળ દેખાય છે, આ બધા પ્રકૃતિના જે જળ છે એનું અસ્તિત્વ જે અહીંયા વચનામૃતમાં લખ્યું, જળ તો પૃથ્વીની હેઠે પણ છે, પૃથ્વીની પડખે પણ છે, પૃથ્વીની ઉપર પણ છે અને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપ કરીને રહેલું છે. એટલે આ દ્રષ્ટાંતિ સમજીએ તો જળની જે વ્યાપ છે અને જળના માત્રાની અંદર પૃથ્વીનું કેટલું છે, એક અંશ જ છે. પૃથ્વીનો ભાગ એ જળના એક અંશ બરાબર છે. એટલે જ્યારે માટે જળની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી, એકલું જળ જ દેખાય છે. પૃથ્વીનો ગોળો તમે જળની અંદર તમે જુઓ તો માત્ર જળ જ દેખાશે. જળની વિશાળતા બતાવી છે, જળની મોટપ બતાવી છે કે પૃથ્વી એ જળનો અંશ માત્ર છે. એટલે જળની દ્રષ્ટિએ જો જોઈએ તો પૃથ્વી તમને અલગ નહીં દેખાય. એવી અનેક પૃથ્વીઓ બ્રહ્માંડની અંદર જે જે તત્વો રહેલા છે એવા અનેક તત્વો એની અંદર સંમિલિત થઈ જાય છે. એટલે જળ જ એક વ્યાપ્ત દેખાય છે. પછી એની અંદર પૃથ્વી એ રજ સમાન અંશ સમાન છે એટલે એનું અલગ અસ્તિત્વ ભાસતું નથી, એકલું જળ જ દેખાય છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે. આ જળની તમે પણ જો એને તેજની દ્રષ્ટિએ તમે જળને જુઓ તો તેજના અંશની અંદર એક અંશની અંદર જળ રહેલું છે. એવા તો તેજની દ્રષ્ટિએ એ જળ નથી દેખાતું, પછી ત્યાં માત્ર તેજ જ દેખાય છે. અને દ્રષ્ટિએ તે જળ નથી, એકલું તેજ જ છે. અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે અને માટે તે વાયુની દ્રષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી, એકલો વાયુ જ છે. અગ્નિનું જે તત્વ છે, તેજ તત્વ છે, એ મહારાજ કહે છે કે એ પણ જો એનું ઉત્પત્તિ તમે જુઓ તો એ વાયુના થયેલી છે. તો એ વાયુનું જયારે દ્રષ્ટિ કરીને વાયુની દ્રષ્ટિથી જોઈએ તો તેજ પણ નથી દેખાતું, એકલું વાયુ જ દેખાય છે. અને તે આમાં છે ને, આ ખાલી સાંભળીને એક વખત સમજવાની વાત છે, આની અંદર બહુ ઊંડા ઉતરવાની બહુ આવશ્યકતા નથી. કારણ કે આપણો પ્રશ્ન એ છે, અમાયિક એવા સાધન દ્વારા, અમાયિક જેવા પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ અને એવા પંચભૂત, અને એ પંચભૂતથી બનેલું દસ ઇન્દ્રિય, કર્મ ઇન્દ્રિય જે અહંકાર આદિથી બનેલું છે, એના દ્વારા અમાયિક એવા ભગવાનની પ્રાપ્તિ કેમ થાય? માયિક તત્વ દ્વારા અમાયિક ભગવાનની પ્રાપ્તિ કેમ થાય? અને બીજું કે જો માયિક દ્વારા અમાયિક ભગવાન એવા જો પ્રાપ્ત થતા હોય તો શું ભગવાન પણ માયિક છે? આ પ્રશ્નનો આપણો મૂળ છે. એટલે ડોક્ટરને ત્યાં જઈએ એટલે દવા છે ને જે ગોળી આપે ને ગોળી લેવાની, એના સંશોધનમાં જઈએ, વૈજ્ઞાનિક હોય ને જાય, બરાબર છે, થોડું ઘણું જાણવું જોઈએ કે માથું દુખે પેરાસિટામોલ લેવાય કે બ્રુફેન લેવાય, કે તમારે વિદેશની અંદર પણ મોર્ફિન વગેરે જે દવાઓ જે પણ એની અંદર હોતી હોય છે, એ એવી કોઈ દવા કે જે તમને એ જાણી રાખીએ, પણ એની અંદર કયું કેમિકલ છે, એમ કેવી રીતે નિર્માણ થયું ને એવું બધું બહુ ઊંડાણમાં જઈએ તો આપણે ગૂંચવાઈ જઈએ. પણ સમજણ માટે જરૂરી છે. હું આ વચનામૃતમાં મહારાજે એટલે મહત્તા બતાવી છે. પ્રશ્ન આપણો માઈક અને અમાઈકનો છે, પણ છતાંય મહારાજે ભગવાનનો સંબંધ રહેલો છે. આપણે પૂર્વે વચનામૃતમાં જોયું કે આ સર્વ તત્વની અંદર ભગવાન 41 ની અંદર આપણે વિસ્તારથી જોયું મહારાજ કે અંતર્યામી રૂપે, અને એની અંદર ભગવાનનો આવિર્ભાવ એની અંદર રહેલો છે. ભગવાન કારણ રૂપ અને અંતર્યામી રૂપ રહેલા છે, એટલે પરમાત્મા સાથેનો સંબંધ છે. તો તમે એને માઈક અને અમાઈકમાં વિભાજિત કેમ કરી શકો? એટલા માટે અહીંયા આગળ આ પ્રશ્ન મહારાજ સમજાવે છે કે કોની દ્રષ્ટિએ તમે પૃથ્વીની દ્રષ્ટિએ તમે જુઓ તો તમે પૃથ્વીનો તમને આકાર દેખાય, બીજું કંઈ ન દેખાય. તમે જળની દ્રષ્ટિએ જુઓ તો જળ તત્વ જ તમને દેખાય, ત્યાં પૃથ્વી પણ અલગ નથી દેખાતી. અને તમે તેજની દ્રષ્ટિએ જુઓ તો જળ તત્વ નથી દેખાતું, કેવળ તેજ તત્વ દેખાય છે. અને વાયુની દ્રષ્ટિએ તમે જુઓ તો તમને ત્યાં તેજ પણ તમને, કારણ કે અંશ સમાન થઈ જાય છે. તો જો તેજની આગળ, વાયુની આગળ તેજ અંશ થઈ ગયું હોય, એનો અંશ એ પૃથ્વી તત્વ ને એનું અંશ જગતની અંદર આપણું પિંડ, તો એ કેટલું અંશ આપણે અણુ સમાન થઈ ગયા. એટલે અહીંયા આગળ મહારાજ સમજાવે છે કે એ જે માયિક તત્વ છે એની ઉત્પત્તિની સાથે કેવી રીતે રહેલું છે એ આગળ મહારાજ બોલે છે. તો મહારાજ પુનઃ આપણે વચનામૃતના શબ્દો જોઈએ તો મહારાજ કે અને તે વાયુ પણ આકાશમાં, આકાશના એક અંશના માંથી થયો છે. આપણે ગઈ વખતે વચનામૃત આકાશનું જયારે જોયું તો આપણે બહુ વિસ્તારથી સમજાતા કે આકાશ કેવી રીતે સર્વમાં વ્યાપ છે અને સર્વની અંદર પણ આકાશ રહેલું છે. આકાશ એટલે અવકાશ કે જેની અંદર ધારણ કરવું, ધારણ કરવાની શક્તિ, એનું નામ અવકાશ, એનું નામ સ્થાન, જે રિક્ત સ્થાન જ્યાં કઈ વસ્તુ ધારણ કરાય. તો આ સમગ્ર સૃષ્ટિનું પંચભૂતનું જે ધારણ છે એ આકાશ તત્વથી થઈ રહ્યું છે. એ રીતે અહીંયા મહારાજ કહે છે અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે. માટે જો આકાશની દ્રષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત, તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ, તે કાંઈ ભાસે નહીં, ભાસે જ નહીં, એકલો આકાશ જ સર્વત્ર ભાસે. મહારાજે કીધું જે તમે પિંડ બ્રહ્માંડની માઈકની વાત કરો છો એ માઈકનું કારણ આપણે પહેલા ગોતીએ. અને મહારાજે કીધું એ જે આકાશ તત્વ છે જેની આગળ એ આદિક વાયુ આદિક જે ચાર ભૂત છે એ ભૂત તેનું કાર્ય જે પિંડ બ્રહ્માંડ એના દ્વારા પંચભૂત થી નિર્મિત થયેલું પિંડ બ્રહ્માંડ એ પિંડ ને બ્રહ્માંડ પિંડ એટલે શરીર આદિ કોઈ વસ્તુ આદિ અને આ બ્રહ્માંડ આદિ જે સમગ્ર સૃષ્ટિની રચના થઈ છે તે કઈ ભાસે જ નહીં અને એટલો આકાશ જ સર્વત્ર ભાસે એટલો અવકાશ જ સર્વત્ર દેખાય અને એ આકાશ પણ તામસ અહંકાર મારા જેમ આપણે જોયું મહત્વ અને મહત્વ થી અહંકાર ત્રણ પ્રકારના થયા રજ સત અને તમ એ ત્રણ અહંકારમાંથી પછી આ પંચ 24 તત્વોની ઉત્પત્તિ બતાવી છે શાસ્ત્રોની અંદર તો એ દ્રષ્ટિએ મહારાજ કહે છે અને એ આકાશ પણ તામસ અહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે અને તે તામસ અહંકાર રાજસ અહંકાર અને સાત્વિક અહંકાર અને ભૂત ઇન્દ્રિય પંચભૂત દસ કર્મેન્દ્ર પાંચ કર્મેન્દ્રિય પંચ જ્ઞાનેન્દ્રિય મન અંતકરણ અને તેના દેવતા એ સર્વે મહતત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે આ બધા મહતત્વના અંશમાંથી ઉત્પન્ન થયા છે અને મહતત્વ ક્યાંથી ઉત્પન્ન થયું છે આપણે હમણાં જોયું પ્રકૃતિમાંથી તો એવું જે પ્રકૃતિનું જેનું નામ માયા છે કે એવા માયાથી ઉત્પન્ન થયેલા જે આ તત્વો છે એ બધા માયાના ગુણે યુક્ત છે અહંકારમાંથી અહીંયા આગળ મહારાજે પહેલું માઈ કેમ ગણવામાં આવે છે અને અમાઈ કેમ ગણવામાં આવે છે એ વસ્તુને અહીંયા મહારાજે સમજાવતા મારા ભગવાન શ્રી હરિ બોલ્યા છે કે તામસ રાજસ અને સાત્વિક અહંકાર અને જે ભૂત એના દ્વારા ઉત્પન્ન પંચભૂત કર્મેન્દ્રી જ્ઞાનેન્દ્રી અંતકરણ અને એના દેવતા વગેરે તે સર્વે મહતત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે અને તે માટે મહતત્વની દ્રષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારના અહંકાર તથા ભૂત ઇન્દ્રિયો અંતકરણ દેવતા એ સર્વે નથી એટલું મહતત્વ જ છે જો મહતત્વની દ્રષ્ટિએ જોઈએ તો આ બધું કઈ પૃથક પૃથક દેખાતું નથી એટલું મહતત્વ દેખાય છે અને તે મહતત્વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે જે પ્રધાન પ્રકૃતિ એટલે કે જે પ્રધાન પુરુષ અને પ્રકૃતિ પુરુષ જે બતાવ્યા શાસ્ત્રોની અંદર એ પ્રકૃતિ અને પુરુષ દ્વારા જેની ઉત્પત્તિ થઈ છે એવું મહતત્વ એ મહતત્વ પણ પ્રકૃતિના અંશમાંથી ઉત્પન્ન થયું છે પ્રકૃતિ એટલે માયા આપણે હમણાં જોયું ઉપનિષદનો જે સિદ્ધાંત જેને અનુસરીને પ્રકૃતિને અને માયાનો એકાત્મ ભાવ બતાવેલો છે કે માયામ તું પ્રકૃતિમ વિદ્યા જે ઉપનિષદ શ્વેતા સ્વતર ત્વર ઉપનિષદની અંદર આ વાત અહીંયા આગળ બતાવી છે તો એ સિદ્ધાંત દ્વારા અહીંયા ભગવાને પણ આપણને એ સમજાવે છે કે તે મહતત્વ એ જો દ્રષ્ટિએ કરીને જોઈએ તો મહતત્વ એ પણ પ્રધાન પુરુષનું એક અંશ માત્ર છે અને પ્રધાન પુરુષની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ મહતત્વ આ પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહતત્વ નથી એકલી પ્રકૃતિ જ છે અને પ્રકૃતિ પણ પ્રલય કાળમાં પુરુષના એક અંશમાંથી લીન થઈ જાય છે આ પ્રકૃતિની ઉત્પત્તિ એ પુરુષ દ્વારા પુરુષના માધ્યમથી કરીને આપણે જયારે ગયે વખતે વચનામૃત જોયું હતું ત્યારે ભગવાનનું એકાત્મ ભાવ જોયો હતો ને ભગવાન અંતર્યામી રૂપે અને વ્યાપકપણે જે ભગવાન અંદર કારણરૂપ બનીને રહ્યા છે એનું આપણે વ્યાખ્યા કરી હતી ત્યારે આપણે ક્રમ જોયો હતો કે ભગવાન દ્વારા અક્ષર અક્ષર દ્વારા પુરુષ પુરુષ દ્વારા પ્રકૃતિ પ્રકૃતિ દ્વારા મહતત્વ મહતત્વ દ્વારા અહંકાર અને અહંકાર દ્વારા રજ સત્તમ ત્રણ ગુણ અને એના દ્વારા આખું આપણે ક્રમ બહુ વિસ્તારથી સમજ્યા હતા વચનામૃત પુનઃ જરા વાંચીશો તો ખ્યાલ આવશે પણ અહીંયા આગળ મહારાજ એ જ બતાવે છે અને એ જ સિદ્ધાંત છે વાલા ભક્તો જયારે પ્રલય થાય છે ત્યારે એ જ ક્રમની અંદર પાછા લીન થાય છે આ જીવ છે શરીર પંચભૂત છે એ પોતે અહંકારની અંદર લીન થાય છે અહંકાર મહતત્વમાં લીન થાય છે મહતત્વ પ્રકૃતિમાં લીન થાય છે પ્રકૃતિ જે છે એ પ્રધાન પુરુષમાં લીન થાય છે પ્રધાન પુરુષ એ માયાની અંદર એટલે કે બ્રહ્મની અંદર લીન થાય છે અને બ્રહ્મ છે એ પરબ્રહ્મની અંદર ભગવાનની ઈચ્છાથી એ સ્થિર થઈને રહે છે એટલે એવી રીતે આપણા શાસ્ત્રોની અંદર વિધાન બતાવ્યું છે એ પણ મહારાજ અહીંયા કહે છે કે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહતત્વ નથી એકલી પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલય કાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પછી સૃષ્ટિ સમયે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે જ્યારે ભગવાન પોતે આ સૃષ્ટિના નિર્માણનો સંકલ્પ કરે ત્યારે ભગવાન બ્રહ્મની અંદર પ્રેરાઈને બ્રહ્મ દ્વારા પુરુષની અંદર પ્રેરાય અને પુરુષ દ્વારા પ્રકૃતિની પ્રેરણાથી જે એકલા ઉત્પન્ન અને થાય છે અને પ્રલય કાળમાં એ સૃષ્ટિ સમયે અંશમાંથી ઉત્પન્ન થાય છે માટે પુરુષની દ્રષ્ટિએ જોઈએ તો પ્રકૃતિ નથી એકલો પુરુષ જ છે અને એવા અનંત કોટી પુરુષ છે તે મહામાયાના અંશમાંથી ઉત્પન્ન થાય છે. વાલા ભક્તો આને બહુ સુંદર આપણા શાસ્ત્રોની અંદર જે આનું નિરૂપણ કર્યું છે કે આવા અનંત જે અનંત બ્રહ્માંડો કહીએ છીએ ને, અનંત બ્રહ્માંડોના કારણ એવા અનંત જે પુરુષો રહ્યા છે તે મહામાયામાંથી અંશમાંથી ઉત્પન્ન થાય છે, અને માટે એ મહામાયાની દ્રષ્ટિએ જોઈએ તો પુરુષ નથી, એકલે મહામાયા જ છે, અને એ મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી, એકલે મહાપુરુષ જ છે, અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના તેના એક દેશમાંથી ઉપજે છે. માટે તે અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વ નથી, એક અક્ષર જ છે. એટલે અહીંયા મહારાજ એક ખૂબ સુંદર ભગવાનનો સંબંધ, ભગવાનનો એકાત્મ ભાવ, આ તમામ પ્રકૃતિ અને તમામ જે સૃષ્ટિ એની સાથે કેવી રીતે રહ્યો છે અને એનું અલગ તત્વ કેવી રીતે રહ્યું છે, કે કોની દ્રષ્ટિએ, અહીંયા આગળ હું આગળ એનું કારણ બતાવીશ કે આ મહારાજે કેમ પૃથ્વીથી શરૂ કર્યું અને મહાપુરુષ આદિક સુધી પહોંચ્યા, બ્રહ્મ સુધી પહોંચ્યા, અક્ષર સુધી પહોંચ્યા આ દ્રષ્ટિને કારણ. કારણ કે ભગવાનનો અહીંયા આગળ મહારાજે સિદ્ધાંત બતાવવા માંગે છે, સિદ્ધાંત આગળ મહારાજના શબ્દોમાં જ આપણે જોઈએ તો મહારાજે કીધું કે મહાપુરુષાદિક સર્વેથી એક અક્ષર જ છે, અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે. આપણે ભગવાનને મહારાજે અહીંયા અમાયિક કરવા માટે, ભગવાન અમાયિક છે, કારણ કે સ્વામીનો પ્રશ્ન શું હતો, હવે હવે આને આપણે બેસાડીએ. સ્વામીએ, પૂર્ણાનંદ સ્વામી એવો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન જો માયિક તત્વ દ્વારા જો જોવામાં આવતા હોય, અનુભવવામાં આવતા હોય, તો ભગવાન પણ માયિક થયા, એટલે ભગવાન માયિક નથી એ સિદ્ધ કરવા માટે ભગવાને આખી આ સૃષ્ટિનો જે ઘટનાક્રમ એ મહારાજે અહીંયા આગળ વિસ્તારથી સમજાવ્યો. મહારાજે કીધું પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અને આકાશથી જે અહંકાર, અહંકારથી મહતત્વ, મહતત્વથી પ્રકૃતિ, પ્રકૃતિથી પુરુષ, પુરુષથી મહામાયા, અને મહામાયાથી જે મહા આદિ જે પુરુષ, અને એનાથી ઉપર જે બ્રહ્મ, આ બધું મહારાજે આખી સૃષ્ટિની ઘટનાક્રમ બતાવી, અને એ ઘટનાક્રમ દ્વારા ભગવાને એ સિદ્ધ કર્યું. મહારાજ બતાવે છે કે માયાનું આવરણ ક્યાંથી શરૂ થાય છે, તો માયાનું આવરણ, માયાનો પ્રભાવ એ નીચે છે, ઉપર નથી. એટલે અહીંયા આગળ મહારાજે શબ્દ વાપર્યો કે ભગવાન માયિક નથી, અહીંયા ભગવાન માયિક નથી એ સિદ્ધાંત અહીંયા મહારાજે સ્થાપ્યો. અને એના માટે ભગવાને કીધું કે એ અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ, કારણ કે અક્ષર એ અક્ષરથી પર, અહીંયા મહારાજે એટલે શબ્દ વાપર્યો અક્ષરની દ્રષ્ટિએ, તો મહાપુરુષ આદિક સર્વે, એટલે મહાપુરુષથી લઈને પૃથ્વી સુધી કાંઈ જ નથી, કેવળ મહાપુરુષ દેખાય છે, એ પરમાત્માનો, એ મહાપુરુષનું સ્થાન છે, અને એનાથી ઉપર એ અક્ષર છે, અને એ અક્ષરથી પર એવા અક્ષરાતીત એવા જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તે છે, તે સર્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરતા છે. આ ભગવાનની મોટા બતાવી, ભગવાનને અમાયિક બતાવ્યા, એનાથી પર છે. બ્રહ્મ પણ માયાથી પર છે, પણ જો બ્રહ્મ માયાથી પર હોય તો બ્રહ્મથી પણ પર, અક્ષરથી પણ પર એવા પુરુષોત્તમ ભગવાન પોતે છે, એ ક્યારે માયિક ન થાય. એ સંબંધ છે, ગઈ વખતે વચનાવ્રતમાં આપણે જોયું, વ્યાપકપણે અંતર્યામી રૂપે એ સર્વની અંદર ભગવાનનો વાસ, આવિર્ભાવ રહે છે, પણ ભગવાન એ રૂપે થતા નથી, એટલે માયિક થતા નથી. એ વચનામૃતની અંદર આપણે જોયું હતું, ભગવાન એ રૂપે નથી થતા, ભગવાનનો અંદર વાસ છે, અને અંતર્યામી અને કારણ રૂપે ભગવાન રહેલા છે. એટલે અહીંયા આગળ મહારાજે અહીંયા વચનામૃતમાં શબ્દ વાપર્યો કે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે, તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કરતા છે, ને તે સર્વના કારણ છે. જો ભગવાનની ઈચ્છા ન હોય, ભગવાન ન ધારે, ભગવાન ન કરે, તો આ કઈ સૃષ્ટિ, આ કોઈ તત્વો, કોઈ વસ્તુ અસ્તિત્વમાં રહે નહીં. એટલે ભગવાનને કરતા કદ્યા, ભગવાનને ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ મહારાજે કીધું કે ભગવાન પોતે છે, અને એ સર્વના કારણ છે, અને એ જે કારણ હોય તે પોતાના કાર્યને વિશે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે. મહારાજે કીધું આ કારણ છે, ભગવાન છે, કારણ છે, અને કારણ છે માટે વ્યાપકપણે કરીને બધામાં રહ્યા પણ છે, પણ છતાંય બધાના એ પોતે એનાથી ન્યારા પણ છે. એટલે ભગવાનને અમાયિક બતાવવા માટે ભગવાન માયાતીત છે, અક્ષરાતીત છે, એ સિદ્ધાંત મહારાજે અહીંયા સ્થાપિત કર્યો. અને એટલા માટે સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવું જે પૃથ્વીનું કોઈ પણ એક નાનું કણ હોય, એ કણ, એ કણથી લઈને ભગવાને બ્રહ્મ સુધીની આપણને આખી જે લાઈન હતી, જે ઘટનાક્રમ, જે સૃષ્ટિની રચનાનો જે ક્રમ છે એ મહારાજ અહીંયા સમજાવ્યો. અને મહારાજ કીધું કે આ બધું ગૌણ થઈ જાય છે, અને ભગવાન એ માયા પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ એ વગેરેથી અને એનાથી પર અક્ષર અને એનાથી પણ પર એવા પુરુષોત્તમ છે. એટલે માયાના પ્રભાવથી અતીત છે, માયાતીત છે, માયાથી જુદા છે. એટલે માયિક ભગવાનને ક્યારેય ગણાય નહીં. આ સિદ્ધાંત મહારાજે પહેલો પ્રશ્નની અંદર જે પ્રશ્ન હતો કે ભગવાન માયિક ચક્ષુથી દેખાય તો શું માયિક હશે, માયિક નથી. અહીંયા મહારાજે એનું કારણ બતાવ્યું કે ભગવાન એનાથી પર છે એટલે માયિક નથી, અને વ્યાપક છે એટલે એની સાથે એકાત્મ ભાવે અંતર્યામી રૂપે રહેલા છે, એની અંદર વ્યાપક છે અને તેના કારણ છે એટલે એનાથી જુદા પણ નથી, પણ છતાંય એનાથી જુદા છે કારણ કે એ રૂપ નથી. જે જગતના જળ પદાર્થો છે એ ભગવાનના રૂપ નથી, જગતના જે તત્વો છે ભગવાન અંદર અંતર્યામી પણ વ્યાપકપણે રહેલા છે, પણ છતાં એ ભગવાનનું તત્વ નું સ્વરૂપ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે અમાયિક છે એ અમાયિક સતત્વ અને આ માયાનું જે રચના છે એ બંને જુદા છે. એ રીતે અહીંયા આગળ મહારાજે એનું નિરૂપણ સમજાવ્યું છે. માટે એ સર્વેના કારણ જે પુરુષોત્તમ ભગવાન, તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહીં. મહારાજે કીધું કે સર્વથી પર છે અને એના સિવાય એની દ્રષ્ટિએ તમે જો તો કાંઈ રહે નહીં, આ કશું જ આપણને બીજું ભાસે નહીં. એવા જે ભગવાન, હવે આ તો મહારાજે ભગવાનને અમાયિક છે એના માટેનું કારણ અહીંયા મહારાજે સિદ્ધાંત સમજાવ્યો. હવે મહારાજ પ્રશ્નના ઉત્તર તરફ આવે છે. અત્યાર સુધી મહારાજે જે આપણે વિવરણ જોયું ને એ વિવરણ તો ભગવાનની મોટપ સમજવા માટે હતું, ભગવાન કેવી રીતે માયાથી પર છે એને સમજવા માટે આ દ્રષ્ટાંત હતું. હવે એ દ્રષ્ટાંતે ભગવાન દર્શન દે છે તો કેમ દે છે, હવે એ પ્રશ્નનો ઉત્તર આવે છે. પહેલો પ્રશ્નનું સમાધાન કર્યું મહારાજે કે ભગવાન અમાયિક છે, ભલે ચર્મ ચક્ષુથી આપણને જોવાય છે, ભલે આપણને માયિક ચક્ષુથી આપણને દર્શન દે છે, માયિક શબ્દ સ્પર્શ રૂપ ગંધથી અનુભવાય છે, પણ ભગવાન છતાંય અમાયિક છે. એ વ્યાપક થઈને રહેલા છે, કારણ રૂપે રહેલા છે, પણ છતાંય અમાયિક છે, એવો સિદ્ધાંત મહારાજે પહેલા ભાગમાં આપણને સમજાવ્યો. અને હવે બીજા ભાગની અંદર મહારાજે આપણને દર્શન દે છે તો કેવી રીતે દે છે, માયિક ચક્ષુથી ભગવાન કેમ દેખાય છે એનું મહારાજ અહીંયા ઉત્તર બહુ સુંદર સમજાવે છે. ભગવાન શિયરિયમ બોલ્યા, એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે, વાલા ભક્તો ફરી હું શબ્દોને દોહરાવીશ, જે ભગવાન, જે પુરુષોત્તમ નારાયણ જે માયાથી પર છે, અક્ષરથી પર છે, ગુણાતીત છે, એવા જે પરમાત્મા, એવા પરમાત્મા એ જ, અહીંયા મહારાજે શબ્દ વાપર્યો, એવા જે ભગવાન, એવા જે ભગવાન, જે ભગવાનની આપણે વ્યાખ્યા જોઈ, જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વના કારણ છે, ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે, સર્વની અંદર વ્યાપ્ત થઈ રહ્યા છે, જો એ ન હોય ભગવાનની દ્રષ્ટિએ, અહીંયા આગળ લખ્યું મહારાજ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ વિના બીજું કંઈ ભાષે નહીં, ભગવાન સિવાય બીજું કંઈ રહે નહીં, એ સ્થિતિને પરમાત્મા એવી રીતે જે રહ્યા છે, એવા જે ભગવાન તે જ કૃપા કરીને, તે જ ભગવાન કૃપા કરીને, પોતાના કૃપા જે સ્વભાવ છે, દયાળુ સ્વભાવ છે, દયા કરીને, કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે, હેતુ પણ બતાવ્યો, ભગવાનનો સ્વભાવ પ્રકૃતિ પણ બતાવી, ભગવાન તે જ ભગવાન એટલે કોઈ બીજા ભગવાન ગોતવાની જરૂર નથી, એ પૂર્ણ પુરુષોત્તમ અનંત કોટી બ્રહ્માંડ આદિશ્વર, એ અક્ષરધામાધિપતિ, એ ભગવાન શ્રીહરિ, એ જ ભગવાન કૃપાએ કરીને, એટલે કોઈ અહમ કરવાની પણ જરૂર નથી કે આ મેં મારા સાધનથી મને પ્રાપ્ત થાય છે, મારી મહેનતથી મને પ્રાપ્ત થાય છે, મેં મારા આ બાહુબળે કરીને આ પુરુષાર્થથી મેં પ્રાપ્ત કર્યું છે, એવો અહંકાર પણ કરવાનો જરૂર નથી. અહીંયા મહારાજે એનો હેતુ બતાવ્યો. મહારાજ કે એ જ ભગવાન, તે જ કૃપાએ કરીને, એ કૃપા કરે છે, જે પણ ક્રિયા કરે છે એ માત્ર કૃપા છે, એના સિવાય બીજું કંઈ આપણી સામર્થ્ય સિદ્ધિની આપણે પ્રાપ્તિ થતી નથી, કૃપાએ કરીને. કૃપા શા માટે કરે છે એ પણ અહીંયા હેતુ સ્પષ્ટ કર્યો મહારાજ કે જીવના કલ્યાણને અર્થે, અનંત જીવનું કેમ શ્રેય થાય, રૂડું થાય, મોક્ષ થાય, કલ્યાણ થાય, એ હેતુથી ભગવાન કૃપા કરે છે, એના સિવાય બીજો ભગવાનની કૃપાનો કોઈ હેતુ રહેતો નથી. મહારાજ કહે છે તે જ ભગવાન એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. ભગવાનનું આ પૃથ્વી ઉપર આવિર્ભાવનું કારણ મહારાજે અહીંયા સ્પષ્ટ બતાવ્યું, જીવાત્માનું કલ્યાણ, અને એ કલ્યાણને અર્થે ભગવાન કૃપાએ કરીને, કરુણાએ કરીને જીવાત્માને પૃથ્વીની અંદર રહેલા જે આ જળ, આપણે માયિક જે પંચભૂત, એનાથી નિર્મિત જે શરીર દ્વારા શરીરધારી જીવ છે, એવા શરીરધારી જીવને, માયિક શરીરધારી જીવને, નાશવંત શરીરધારી, ભૌતિક શરીરધારી જીવને એવા જીવને ભગવાન દર્શન દે છે તો એ કૃપાએ કરીને દે છે. ભગવાન અનંત જીવાત્માનું કલ્યાણ થાય, શ્રેય થાય એવા સંકલ્પ સાથે ભગવાન જીવાત્માને પોતે સ્વતંત્ર સ્વૈચ્છિક રૂપે દર્શન દે છે. એથી કરીને માઇક થતા નથી, એ ભગવાનની સ્વતંત્રતા છે. ભગવાનની મોટપ જોઈ આપણે, ગુણાતીત અક્ષરતા અક્ષરથી પર એવા પુરુષોત્તમ નારાયણ, એ ભગવાનની સર્વોપરિતા છે, મોટપ છે, અને ભગવાન સિવાય બીજું કઈ નથી એવી સ્થિતિને પામેલા. તેની સામે આ કીટ સમાન છે, બધા રજ સમાન છે, બ્રહ્માંડ આદિ અનંત બ્રહ્માંડ આપણે કીર્તનમાં બોલીએ છીએ, જેના રોમ શો છિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, કરોડો બ્રહ્માંડ જેના એક રોમના છિદ્રની અંદર રહેલા છે, અણુ સમાન જે ઉડતા હોય એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મોટપ છે. પણ છતાંય એ આપણને ચર્મચક્ષુ દ્વારા, કારણ કે અહીંયા આગળ લખ્યું પૃથ્વીમાં સર્વે મનુષ્યને, પૃથ્વીના મનુષ્ય છે, પૃથ્વીનો મનુષ્ય કોણ, જે આ પંચભૂતથી શરીર બનેલા છે એને ધારણ કરેલો જીવ, એવા જે જીવ છે જે પંચભૂતથી એટલે કે માઇક, કારણ કે પંચભૂતની આપણે ઉત્પત્તિ જોઈ, પંચભૂતની ઉત્પત્તિ ત્રણ ગુણથી, રજ સત્તમ ગુણની, એક ત્રણ ગુણની ઉત્પત્તિ મહતત્વથી, મહતત્વની ઉત્પત્તિ જે માયા થકી પ્રકૃતિ થકી, તો એ રીતે જે માયા થકી ઉત્પન્ન જે તત્વો છે એના દ્વારા નિર્મિત પિંડ અને બ્રહ્માંડ એવા શબ્દો આપણે વચનામૃતમાં જોયા. તો એવા પિંડ, પિંડ એટલે આપણા બધાના શરીરો, અને એવું બ્રહ્માંડ, આ સમગ્ર બ્રહ્માંડ માયિક છે, છતાં પણ એ ભગવાન, એ ભગવાન એનાથી પર છે, પણ છતાંય એ પોતે કૃપાએ કરીને, કરુણાએ કરીને, અને કારણ જીવાત્માનું કલ્યાણ થાય એના માટે, એ હેતુથી, એ અર્થે, એના માટે, મહારાજ અહીંયા શબ્દ વાપર્યો કલ્યાણ અર્થે, કલ્યાણ કરવાને માટે, કલ્યાણ થાય એવી ભાવનાથી પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. અર્થાત માઇક એવા જે ઇન્દ્રિયો વગેરે દ્વારા દ્રશ્યમાન થાય છે. કેમ થાય છે? આપણે માઇક દ્રષ્ટિ ચર્મચક્ષુથી, પ્રશ્નમાં હતું કે ચર્મચક્ષુથી કેમ દેખાય, માઇક ચક્ષુથી કેમ ભગવાનના દર્શન થાય, તો મહારાજે કીધું કે ભગવાનના દર્શન થાય એ ચર્મચક્ષુની સફળતા નથી, ચર્મચક્ષુની મોટાઈ નથી, એ ભગવાનની દયા છે કે ભગવાન આપણને ચર્મચક્ષુથી દેખાય છે. ચર્મચક્ષુની એ સિદ્ધિ નથી, માઇક તત્વની સિદ્ધિ નથી, કે ભગવાનની કૃપા છે કે ભગવાન આપણને દર્શન દે છે. એટલે બહુ સુંદર વાત, ભગવાન અમાઇક છે. જો પ્રશ્ન આપણો પુનઃ એક વખત જોઈએ તો પૂર્ણાનંદ સ્વામી એવો પ્રશ્ન પૂછ્યો કે માઇક એવા જે ઇન્દ્રિયો, અંતકરણ, મન, એના દ્વારા અમાઇક એવા ભગવાન, એના દર્શન અથવા તો એની અનુભૂતિ અથવા એનો નિશ્ચય કેમ દ્રઢ થાય, આવો પ્રશ્ન હતો. મહારાજે એ પ્રશ્નની અંદર સુધારો કર્યો, એટલે કે જે ભાવ હતો એ મહારાજે સ્પષ્ટ કીધો. મહારાજ કે તમે એમ કહો છો કે ભગવાન અમાયિક છે, પણ તમારો ભાવ એવો દેખાય છે પ્રશ્નની અંદર કે તમે એવું માનો છો કે જડ અને માઇક એવા જે તત્વો દ્વારા જે અનુભૂતિ થતી હોય એ પણ માઇક જ હોય તો જ અનુભૂતિ થાય. તમે તમે આમ કોઈ પણ વસ્તુને સ્પર્શ કરો તો જે સ્પર્શ કરવાનું તત્વ છે એ પણ માઇક છે, તો જે સ્પર્શ થઈ રહ્યું છે એ પણ માઇક છે, તો જ એનો સ્પર્શ થાય છે, તો જ એની અનુભૂતિ થાય છે. તમે જે જુઓ છો, આ જોવાની જે આંખો છે એ પણ માઇક છે, તો સામે જે દેખાવાનું દ્રશ્ય છે એ પણ કેવું છે, એ પણ જળ છે, માઇક છે, એ પણ પંચભૂતનું બનેલું છે. તો તમારો કહેવાનો ભાવ એવો છે કે જો એ દ્રષ્ટિ, એ સિદ્ધાંતથી આપણે જોઈએ તો ભગવાન પણ માઇક ઠર્યા, ભગવાન પણ માઇક ઠર્યા, કારણ કે ભગવાનના દર્શન આપણે આ જ આંખોથી કરીએ છીએ, ભગવાનની વાત આપણે શ્રવણ આ જ કાનથી સાંભળીએ છીએ. વચનામૃતનું જયારે પાન થતું હતું, હજારો મુનિઓ ભક્તો જે ભગવાનની સન્મુખ બેઠા હતા એ ભગવાનની વાણી આ કાનેથી સાંભળતા હતા. વચનામૃતનું આ વાંચન કરીએ, ભગવાનના દર્શન કરતા હતા. શ્વેત સુરવાળ પહેરેલો છે, શ્વેત અંગરખું ધારેલું છે, ભગવાને શ્વેત માથે પાક ધારણ કરેલી છે, ભોલિયા ઉપર બિરાજમાન છે. આજે દર્શન થતા હતા, ચર્મચક્ષુથી થતા હતા. તો શું ભગવાન પણ માઇક ઠર્યા? ભગવાનને મહારાજે વચનામૃતની અંદર બહુ સુંદર એનો વિભાગ બતાવ્યો. મહારાજ કે જો ભગવાનની સ્થિતિ પહેલા સમજો, પરબ્રહ્મ કોણ છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કેવા છે, અને એની મોટપ સમજાવતા મહારાજે પૃથ્વીથી લઈ અને અક્ષર સુધી, બ્રહ્મ સુધીનું મહારાજે વ્યાખ્યા સમજાવી, અને મહારાજે કીધું કે એ અક્ષરથી પર એવા પુરુષોત્તમ નારાયણ છે. એટલે જે અક્ષર, પોતે અક્ષર જ જો માયાના પ્રભાવમાં ન હોય, એની પ્રતિભાની અંદર અવસરમાં ન હોય, એના પછીના તત્વો માયાથી નિર્મિત છે મંજૂર, પણ ભગવાન એની અંદર વ્યાપકપણે રહેલા છે એ પણ મંજૂર, પણ છતાંય એનાથી પર છે. એથી ભગવાન એ રૂપ નથી, ભગવાન એનાથી જુદા પણ છે અને એનાથી પર છે. એ પરમાત્મા અમાયિક છે, કાયમ અમાયિક જ રહેશે, માયાથી ન લેપાય, એટલે ભગવાનને માયાતીત કહેવામાં આવે છે. એવી રીતે પરમાત્માનું સ્વરૂપનું ભગવાને નિરૂપણ કર્યું, અને એ નિરૂપણ કરીને હવે ભક્તને કેમ દર્શન થાય છે એનું કારણ મહારાજ બતાવે છે કે અમાયિક છે છતાંય ચર્મચક્ષુથી દેખાય છે. એનો મહારાજે કીધું કે ભગવાન એ ભગવાન જે મોટા જેની આપણે હમણાં જોયા એવી ભગવાનની જે મોટી એ પરમાત્મા એ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. અર્થાત માઇક એવા જે ઇન્દ્રિયો વગેરે દ્વારા એ દ્રશ્યમાન અને અનુભૂત થાય છે તે ભગવાન પોતે કૃપા કરીને અમાયિક એને દિવ્ય હોવા છતાં પણ જીવાત્માને દર્શન કરી શકે તેવા સ્વરૂપે દર્શન આપે છે. ભગવાન છતાંય દિવ્ય છે, અમાયિક છે, ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે અને અમાયિક છે, પણ માયિક જીવાત્મા એટલે માયિક શરીરધારી જીવાત્મા એને દર્શન કરી શકે એવા સ્વરૂપે ભગવાન એ કૃપાએ કરીને કલ્યાણને અર્થે એ મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. અહીંયા મહારાજે શબ્દ વાપર્યો આપે છે અને હંમેશા આપનારનું વર્ચસ્વ રહે. આ વસ્તુ સમજો, તમે દર્શન કરો એ તમારી ઈચ્છા છે અને કોઈ તમને દર્શન દે એ એની ઈચ્છા છે. અહીંયા મહારાજે શબ્દ વાપર્યો કે ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે છે, એટલે હું પુનઃ કહું છું, એટલે કૃપા સાથેનું અનુસંધાન રાખજો. કોઈ સામર્થ્ય સાધન કે કોઈ બળે કરીને, કોઈ પોતાના જોરે કરીને ભગવાનને પામી લે અથવા ભગવાનને મેળવી લે એવો શાસ્ત્રનો મત ક્યારેય નથી. અને એટલા માટે હું ઘણી વખત પ્રવચનમાં કહું છું કે આપણી ભારતીય સંસ્કૃતિ કર્મ પ્રાધાન્ય અને કૃપા સાધ્ય છે. કર્મ કરવું, ભગવાન ગીતાની અંદર કૃષ્ણ ભગવાને પણ કીધું, કર્મને વાધિકાર હશે મહાફલેશું કદાચન. કર્મ કરવું એ આપણા હાથમાં છે, પણ ફળ આપવું એ ભગવાનની ઈચ્છા છે, ભગવાનની કૃપા છે, ભગવાનની અનુકંપા છે. અને ભગવાનની પ્રાપ્તિ તો ભગવાનની કૃપાથી જ થાય. કર્મ કરવું આપણું કર્તવ્ય છે, ભગવાનનું ભજન કરવું, ભક્તિ કરવી, ભગવાનની આજ્ઞામાં રહેવું એ આપણું કર્તવ્ય છે, પણ એનું ફળ એ પરમાત્મા જો કૃપા કરે રાજી થાય તો જ મળે. બાકી આપણે લાખ સાધન કરીને તૂટી જઈએ પણ ભગવાન રાજી ન થાય તો એનું ફળ આપણને ભગવાનનો રાજીપો અથવા મોક્ષ પ્રાપ્ત નથી થતો, નથી થતો, નથી થતો. એ સિદ્ધાંત અહીંયા મહારાજે સુંદર રીતે સમજાવ્યો કે ભગવાન અમાયિક છે એટલે માયિક બંધનમાં આવવાના નથી, માયિક બંધનમાં ભગવાન આવવાના નથી, પણ ભગવાન કૃપાએ કરીને ભક્તના કલ્યાણને અર્થે એટલા સરળ થાય છે કે એ માયિક શરીરધારી એવો જે જીવ છે મનુષ્ય, અહીંયા પૃથ્વીના મનુષ્ય એવો શબ્દ વાપર્યો મહારાજ, કે માયિક શરીરધારી પંચભૂતના શરીરધારી એવા જે જીવ છે એને પણ ભગવાન પોતે કૃપા કરીને એ દર્શન દે છે. આગળ મહારાજે બહુ સુંદર વાત લખાવી મહારાજ કે ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે. મહારાજે બીજું પણ કારણ બતાવ્યું, બીજો માર્ગની અંદર એની પુષ્ટિ કરવા માટે મહારાજે એક ઉમેર્યું શબ્દ, મહારાજ કે ત્યારે જયારે આવો ભગવાન દર્શન દેતા હોય, પૃથ્વીને વિશે ભગવાન વિચરણ કરતા હોય એવા સમયમાં જાગૃત જીવે શું કરવું એ અહીંયા મહારાજે બતાવ્યું. મહારાજ કે છે કે એનો લાભ કોને મળે, તો ભગવાન શ્રી હરિ એમ બોલ્યા, ત્યારે જયારે ભગવાનનું આવું સુંદર દર્શન થતું હોય, ભગવાનના સારા એવા સિદ્ધાંતોનું રસપાન થતું હોય, ભગવાનની વાણી સ્વરૂપ આપણને સાંભળવા મળતું હોય, ભગવાનના સિદ્ધાંતોને અનુસરવાનો મોકો મળ્યો હોય, ત્યારે લાભ કોને થાય? બધા જગતના જીવને લાભ નથી થતો, ભગવાને તો કરુણા કરી, જેને જેને જોઈએ, જેને ભગવાનને મેળવવા છે, જે મુમુક્ષુ જે પોતાને સમજે છે અથવા તો જેને મુમુક્ષતા પામી છે એવો જીવાત્મા જાગૃત થઈને એનો લાભ લેશે. પણ જે આપણે જોઈએ છે કે યા નિશા સર્વ ભૂતાની તસ્યમ જાગૃતિ સંયમી, જે શાસ્ત્રનું મત છે એમ જે જાગૃત જીવ હશે જેને એને લાભ થશે, એને કેવો હોય, એને કેવી રીતે પ્રાપ્ત થાય એ ભગવાન અહીંયા સમજાવે છે. ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે, મહિમા ઉપર જે બતાવ્યો ભગવાનની મોટપ, ભગવાનની મહાનતા, ભગવાનની જે કૃપા ઉદારતા, ભગવાનની કૃપા જીવાત્માના કલ્યાણનો હેતુ, આ બધો ભગવાનનો મહિમા છે. ભગવાનની મોટપથી લઈને ભગવાનના હેતુ સુધી, ભગવાનના કાર્યો સુધી, આ બધું ભગવાનનો મહિમા છે. એટલે મહારાજ કહે છે જયારે ભગવાન આ રીતે કૃપા કરતા હોય ત્યારે જાગૃત જીવ છે તે જે જીવ, એટલે અહીંયા જે વાપર્યો, બધાએ નહીં, જે જીવ જે જાગૃત છે એવો જીવ, જે જીવ સંતનો સમાગમ કરીને, અહીંયા આગળ મહારાજ કહે છે સંતનો સમાગમ એટલે સત્પુરુષોનો, ભગવાનના સાધુ પુરુષોનો, જે ભગવાનને સાથે ભગવાનનો મહિમા સમજે. કારણ કે અહીંયા હેતુ પણ બતાવ્યો છે મહારાજે, મહારાજ કે સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે. એટલે મહારાજે કીધું સંત સમાગમ કરવો, સંત સમાગમ એટલે સત્પુરુષોનો સમાગમ, સાધુ પુરુષોનો સમાગમ, સત્સંગનો સમાગમ, અને એ સમાગમનું કારણ પણ બતાવ્યું મહારાજ કે એ સમાગમ શા માટે કરવાનો છે. મહારાજ કે સમાગમ એ કરીને એ એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ, એવા પુરુષોત્તમ ભગવાન નો આવો મહિમા સમજે, જેવો મહારાજે મહિમા વર્ણન કર્યો છે, અંતર્યામીપણું, કારણપણું, ભગવાનનું વ્યાપકપણું, ભગવાનનો કૃપા દ્રષ્ટિ, ભગવાનનો કરુણા દ્રષ્ટિ, જીવાત્માનું કલ્યાણનો ભગવાનનો ભાવ, આ બધા ભગવાનના ગુણો છે. ભગવાનની મોટપ અક્ષરથી પર, માયાથી પર એવા પુરુષોત્તમ ભગવાન, એ ભગવાનના ગુણો છે, ભગવાનની મોટપ છે, મહિમા છે. એવો સંપૂર્ણ મહિમા એ ક્યાંથી સમજાય? તો સત્શાસ્ત્રોની અંદર જે વર્ણિત છે, અને એ સત્શાસ્ત્રોમાં વર્ણિત જે ભગવાનનો મહિમા, એ મહિમા એ સત્સંગના માધ્યમથી, સત્પુરુષના સમાગમથી એ આપણે સમજવાનો છે. એટલે અહીંયા મહારાજે કીધું, સંતોનો સમાગમ એટલે સત્પુરુષ સાધુ પુરુષોનો સમાગમ, જે પુરુષોત્તમ એવા ભગવાનનો મહિમા દ્રઢ સમજાવે તેનો સમાગમ કરવાનો છે, જે ભગવાનનો મહિમા દ્રઢ કરાવે. એટલે ઉદ્દેશ પણ મહારાજે ક્લિયર કર્યો છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજે અને એવો જે સમજાવે, એટલે પોતાનો મહિમા દ્રઢ કરાવે એવાની વાત નથી. અહીંયા આગળ આ વસ્તુ સમજો, આ સંસારની અંદર જાગૃતિ જરૂરી છે. હા, પોતાનો મહિમા દ્રઢ કરાવે, પોતાની સાથે જોડે, એના માટે સમાગમ કરવાનું લખ્યું જ નથી. વચનામૃત ચોખ્ખું કહે છે કે સંત સમાગમ એ કરીને શું કરવાનું છે? તો પુરુષોત્તમ ભગવાનનો મહિમા સમજવાનો છે. પોતાનો મહિમા જે નાખતા હોય કે અમે બહુ તપસ્વી છીએ, જ્ઞાની છીએ, ધર્મવાળા છીએ, ના બધું, એ પોતાનો મહિમા નાખે એ સંત સમાગમ નથી, એ કુસંગ છે. ભગવાનનો મહિમા સમજાવે. અહીંયા મહારાજના વચનામૃતના શબ્દો એની સાખ પૂરે છે. સંત સમાગમે કરીને પુરુષોત્તમ ભગવાનનો એવો મહિમા સમજે, એવો ભગવાનનો મહિમા સમજે. કેવો મહિમા? ભગવાનની મોટપ, ઐશ્વર્ય પ્રતાપ, ભગવાનની કરુણા દ્રષ્ટિ, જે આપણે હમણાં ઉપર મહારાજે વર્ણન કર્યું, સંક્ષિપ્ત કર્યું છે, આનાથી વિશાળ છે. આપણે પહેલે દિવસે જયારે પ્રશ્નોત્તરી કરી, એમાં પહેલો પ્રશ્ન હતો ભગવાનનો પરિપૂર્ણ મહિમા કેમ સમજવો, ત્યારે આપણે વિસ્તારથી ભગવાનનો મહિમા કેમ સમજવો એને સમજ્યા છીએ, અને આપણે એને વિસ્તારથી કર્યો છે. એને એક વખત આની સાથે અનુસંધાન કરજો. એવો ભગવાનનો મહિમા, આ ભગવાન ઉપર દ્રષ્ટિ ક્યારે ગઈ છે? ચર્મ ચક્ષુથી ભગવાન ક્યારે દેખાણા? ચર્મ એવા શરીરથી, એટલે કે ચામડા, હાડકા, માંસ ના બનેલા આ શરીરથી, પંચભૂતના બનેલા શરીરથી ભગવાન ક્યારે અનુભવાના, કેવી રીતે અનુભવાના? તો એનો મહારાજે દ્રષ્ટાંત, એનો ઉત્તર મહારાજે કર્યો કે ભગવાન કૃપાએ કરીને, ભગવાન માયાથી પર હોવા છતાં, માયાતીત હોવા છતાં, અક્ષરાપતિ અધિપતિ હોવા છતાં પણ એ પરમાત્મા કૃપા કરીને જીવાત્માના કલ્યાણને અર્થે દર્શન દે છે. દેવાનું કામ સ્વતંત્રતાથી હોય, પરાણે ન હોય. એટલે ભગવાનનું સર્વભૌમતા બતાવી છે, સર્વત્ર નિયંત્ર, સ્વામીપણું બતાવ્યું છે. ભગવાન કેમ સર્વના સ્વામી છે? એટલે મહારાજે લખ્યું, સર્વના કારણ પણ છે અને સર્વના ઉત્પત્તિ સ્થિતિ લયના નિયંતા છે. એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એ પુરુષોત્તમ નારાયણ પોતે કરુણાય કરીને, કૃપાએ કરીને જીવાત્માને દર્શન દે છે, એટલે જીવાત્માને દર્શન થાય છે. એનો લાભ કોને મળે છે? તો મહારાજે કીધું, એ જયારે ભગવાન દર્શન દેવા પૃથ્વીને વિશે પધારતા હોય, અથવા તો ભગવાન દિવ્ય રૂપે, મૂર્તિ રૂપે, શાસ્ત્ર રૂપે જયારે ભગવાન પ્રત્યક્ષ હોય, ત્યારે મહારાજ કહે છે, જે જીવ, જે જાગૃત જીવ, તે સત્સંગ કરીને, સંત સમાગમે કરીને, ભગવાનના ભક્તોનો, એકાંતિક સંતોનો સમાગમ કરીને ભગવાનનો મહિમા દ્રઢ કરે. સમાગમનો હેતુ પણ મહારાજે સ્પષ્ટ કર્યો છે, અને એ હેતુ માટે જ સમાગમ છે, એ સિવાયનો સમાગમનો કોઈ હેતુ નથી. ભગવાનનો મહિમા દ્રઢ થાય એવું જ્યારે કાર્ય થાય, એવી રીતે જે સમજે, ત્યારે એના એના ઇન્દ્રિયો અંતકરણ તે સર્વે પુરુષોત્તમ રૂપ થાય છે. ભક્તો, બહુ સુંદર મહારાજે શબ્દ વાપર્યો છે, પણ એના અર્થને પણ સમજવો પડશે. મહારાજે કીધું કે જ્યારે આવો સંત સમાગમ દ્વારા ભગવાનનો મહિમા સમજણ કરે, અને ભગવાનનો મહિમા સમજાય, પછી જીવાત્મા શું કરે? ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે, તપ કરે, વ્રત કરે, ભગવાનને રાજી કરવાનું સાધન કરે. ભગવાનનો મહિમા સમજાય પછી શું કરો તમે? તમને કોઈને હેત સમજાણો હોય, કોઈનો મહિમા સમજાય, તો તમે એને રાજી કરવા પ્રયત્ન કરો ને. અહીંયા મહારાજ કીધું, એવો જયારે મહિમા સમજાય, ત્યારે એના ઇન્દ્રિયો અંતકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થાય છે. અર્થાત કે જીવાત્મા એ પુરુષોત્તમય થાય છે. જયારે ભગવાનનો મહિમા સમજાય છે, ત્યારે એની પ્રત્યેક ક્રિયા એ પુરુષોત્તમ રૂપ થાય છે. એટલે પોતે ભગવાન નથી થઈ જતું. એટલે ગેરસમજ ન કરશો, આપણે મોક્ષની વ્યાખ્યા કરી છે, શિક્ષાપત્રીની અંદર પણ વ્યાખ્યા કરી છે કે નિજાતમાનમ બ્રહ્મરૂપમ દેહ ત્રય વિલક્ષણમ, જે પોતાના ત્રણ દેહ, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરથી પર થઈને જે પોતાનું આત્મતત્વ બ્રહ્મરૂપ, એ બ્રહ્મરૂપને જે ભાવથી જે કેળવવું, અને એ બ્રહ્મરૂપનો હેતુ પણ મેં સમજાવ્યો હતો થોડા પ્રશ્નોમાં આની અંદર, કે બ્રહ્મરૂપ થઈને શું કરવાનું છે? તો બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને પ્રાપ્ત કરવાના છે. એટલે બ્રહ્મની પ્રાપ્તિનું મહત્વ છે, પરબ્રહ્મની અંદર એકરૂપતા થવાની છે. કારણ કે મોક્ષની વ્યાખ્યા આપણા શાસ્ત્રોની અંદર બહુ સુંદર કરી છે, સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. આ ચાર પ્રકારે પરમાત્માના ધામની પ્રાપ્તિ, જીવાત્માને મોક્ષ થાય. ત્યારે આ ચાર પ્રકારની સિદ્ધિ એને પ્રાપ્ત થાય છે, એટલે ચતુર્વિધ મોક્ષની પ્રાપ્તિ આપણે કહીએ છીએ. તો એવા સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય, એટલે ભગવાનના મય થવું, ભગવાનના સાનિધ્યની અંદર રહેવું, ભગવાનના જેવા ઐશ્વર્યને પામવું, ભગવાન જેવા રૂપને પામવું, ભગવાન જેવી શક્તિ એને પામવું, આ બધા એના મોક્ષના પરિભાષા શાસ્ત્રોએ બતાવી છે. પણ અહીંયા ભગવાને શબ્દ વાપર્યો કે પુરુષોત્તમ, સર્વે પુરુષોત્તમ રૂપ થાય છે. પુરુષોત્તમ રૂપ થાય છે એટલે પુરુષોત્તમ મય થાય છે, એટલે બ્રહ્મરૂપ થઈને જે જીવાત્મા સંસારના જગતના વિષય માયાથી ત્યાગ કરી અથવા તો એનાથી નિષ્પૃહી થઈને ભગવાનનો મહિમા સમજીને ભગવાનને રીઝવવા, ભગવાનને રાજી કરવા જયારે કર્મ કરે છે, તો એ કર્મના ફળ સ્વરૂપે પોતે શું સ્થિતિ પામે છે, તો કે બ્રહ્મરૂપ થાય છે. અને બ્રહ્મરૂપ થાય એટલે શું થાય, તો ભગવાનના સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય અને સારૂપ્ય એને પામે છે. અને એવી જયારે બ્રહ્મ સ્થિતિને પામે ત્યારે ભગવાનના એકાત્મ ભાવથી ભગવાનની અંદર જોડાઈ જાય છે, એટલે પુરુષોત્તમ રૂપ થાય છે, કે પોતે ભગવાન જેવા ઐશ્વર્યને પામે, ભગવાન જેવા ગુણધર્મને પામે છે અને ભગવાનનો દાસ થઈને ભગવાન પરાયણ થઈ જાય છે. એટલે ભગવાનનો અને જીવાત્માનો ભિન્નતા અસ્તિત્વમાં રહેતી નથી ભગવાનની દ્રષ્ટિ. એટલે અહીંયા આગળ મહારાજ બતાવ્યું, એટલે એના અંતઃકરણ ઇન્દ્રિયો વચ્ચે. અને આ એવું નથી ધામમાં ગયા પછી જ, એવું નથી શરીરનો ત્યાગ કર્યા પછી જ, શરીર અવસ્થાની અંદર, બદ્ધ અવસ્થાની અંદર રહીને પણ જો તમે આ સ્થિતિને તમે દ્રઢ કરો, તો મહારાજે વચનામૃતમાં લખ્યું કે મર્યા પછી અક્ષરધામ મળે કે ન મળે એની ચિંતા ન કરવી, એને તો છતે દેહે અક્ષરધામ છે, એને તો છતે દેહે પ્રત્યક્ષપણાની અનુભૂતિ થાય, કારણ કે પોતે બ્રહ્મરૂપ થઈને એ પરબ્રહ્મને રીઝવવા, પરબ્રહ્મમય થઈ ગયા છે, એમાં ઓતપ્રોત થઈ ગયા છે, એટલે પુરુષોત્તમ રૂપે અહીંયા થઈ ગયા છે. એટલે અહીંયા આગળ મહારાજે કીધું ભગવાનને જે દર્શન દે છે ને, એક તો ભગવાન કરુણાએ કરીને દર્શન દે છે, અને જીવાત્મા જે જાગૃત છે અને જાગૃત થઈ સત્સંગ સમાગમ કરીને અને એ સમાગમ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો મહિમા દ્રઢ કરે છે, અને ત્યારે એ મહિમા દ્રઢ કરીને પછી એ મહિમાને જીવનની અંદર જે આચરણની અંદર મૂકે છે, એ મહિમાને પોતાના જીવનની અંદર લક્ષ્ય બનાવે છે, અને એ પરમાત્માને રાજી કરવા માટે જયારે સાધન કરે છે, વ્રત, તપ, ભક્તિ, જપ વગેરે તમામ કાર્ય શેના માટે, ભગવાનને રાજી કરવા માટે. કેમ? કારણ કે ભગવાનનો મહિમા સમજાણો છે. કેવી રીતે? તો કે ભગવાનના જે સત્સંગને અને સંતોનો સમાગમ કરીને એ પરમાત્માનું નિરૂપણ કઈ રીતે થયું? તો મહારાજ કે કૃપાએ કરીને ભગવાનના પૃથ્વીને વિશે મનુષ્ય અવતાર ધારણ કરીને પધાર્યા અને હજારો જીવાત્માને પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા. એટલે સામર્થ્યથી નથી, કૃપાએથી આ બધી પ્રાપ્તિ છે. બધું જ મહારાજે સુંદર છે એની અંદર આપણને વાત સમજાવી છે. અને એ વાતની અંદર મહારાજ કહે છે ત્યારે એના ઇન્દ્રિયો, અંતકરણ વગેરે એ પુરુષોત્તમય થઈ જાય છે. પુરુષોત્તમ નારાયણ કેવા છે? આપણે પહેલા જોયું કે ભગવાન તો માયાથી પર, અક્ષરથી પર છે, એટલે માયાના બંધનમાં માયિક નથી. એવા અમાયિક જયારે પરમાત્મા એ એમની પ્રાપ્તિની અંદર જયારે ઓતપ્રોત જીવાત્મા થાય, પહેલું સાધન ભગવાન કરુણાએ કરીને પધાર્યા અને ચર્મચક્ષુથી દર્શન થયા, અને એ ચર્મચક્ષુ દ્વારા દર્શન કરીને જયારે જીવાત્મા જાગૃત થયો ને એની અંદર જયારે ઓતપ્રોત થયો, ત્યારે જીવાત્મા બ્રહ્મરૂપ થઈને એ પરબ્રહ્મની અંદર ઓતપ્રોત થયો. એટલે એના દેહ અને દેહના જે ઇન્દ્રિયો વગેરે છે એ બધા કેવા થયા? મહારાજ કે પુરુષોત્તમ રૂપ થયા. પુરુષોત્તમ રૂપ એટલે અમાયિક થયા. પુરુષોત્તમ રૂપ થયા એટલે અમાયિક થયા. કેમ થયા? ભક્તિ કરી, સાધન કર્યું. કેવું સાધન? ભગવાન રાજી થાય એવું સાધન. ભગવાનનો મહિમા સમજાણો છે અને એ દ્રઢ નિષ્ઠા થઈ છે, માટે જે સાધન કર્યું એ ભગવાનને રાજી કરવા કર્યું છે. અને એવું જયારે ભગવાનને રાજી કરવા વ્રત તપ જપ કર્યું, ત્યારે ભગવાને કીધું ઇન્દ્રિયો અંતકરણ એ સર્વે એ પુરુષોત્તમ રૂપે થયા અને થઈ જાય છે. અને ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય છે. જયારે એ અમાયિક થાય છે, પુરુષોત્તમ રૂપ થાય છે, ત્યારે ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય છે. એટલે માયિક સાધને કરીને થતું નથી, ભગવાનની કૃપાએ કરીને થાય છે. ને એ શબ્દ મહારાજે આગળ લખ્યો, જેમ હીરે હીરો વેંધાય છે, આપણે જો હીરોને કાપવો હોય ને તો હીરેથી હીરો ઘસાય અને બીજા કોઈથી ન કપાય. એટલે અહીંયા મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ હીરે કરીને હીરો વેંધાય છે પણ બીજાથી વિંધાતો નથી, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે. એ ભગવાનનો નિશ્ચય ક્યારે થયો? સાધન આપણે કર્યું, પણ એ સાધન ક્યારે થઈ શક્યું? ભગવાને સૌ પ્રથમ કરુણા કરી, કરુણા કરીને જીવાત્માને મનુષ્ય રૂપે, મનુષ્ય જીવનને દર્શન દીધા, અને એ દર્શનનું ફળ જયારે ભગવાને દીધા ત્યારે જીવાત્મા જાગૃત થયો, સંત સમાગમ કર્યો, સંત સમાગમ કરીને ભગવાનનો મહિમા દ્રઢ કર્યો અને ભગવાનને રાજી કરવાના સાધનો કર્યા, જયારે ભગવાને રાજી કરવાના સાધનો કર્યા ત્યારે એ દેહત્રય વિલક્ષણમ પોતાના બ્રહ્મ સ્વરૂપની અંદર ઓતપ્રોત થયો, અને એવા બ્રહ્મ સ્વરૂપની અંદર દ્વારા એ પરબ્રહ્મની અંદર ઓતપ્રોત થયો, એટલે પુરુષોત્તમય થયો. અને એ જયારે સ્થિતિ થઈ એ કોણા પ્રતાપે થઈ? તો ભગવાનના કારણે થઈ. એટલે મહારાજ અહીંયા કહે છે, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે થાય છે. એટલે જીવ જયારે માયાના ત્રણ અહંકારથી બનેલું સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એવા દેહથી પર એવો જે શાશ્વત એવો જે આત્મતત્વ તે ભગવાનની ભક્તિ દ્વારા થયેલ કૃપા પ્રસન્નતાના ફળ સ્વરૂપે પ્રાપ્ત કરે, અને ભગવાનનું દર્શન પણ તે વતે જ થાય છે. મહારાજ કે જયારે આ રીતે કરે ત્યારે ભગવાનનો એને નિશ્ચય દ્રઢ થાય છે, અને ભગવાનનું દર્શન પણ તે રીતે જ થાય છે, તે વતે જ થાય છે. પણ માયિક એવા જે ઇન્દ્રિય અંતકરણ તેને કરીને થતું નથી. મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે માત્ર માયિક કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયનો જો તમે ઉપયોગ કરો એના સ્વરૂપની અંદર રહીને, આદિ સાધનો વતે દર્શન થતા નથી, અને દર્શન એ દ્રઢ પણ રહેતા નથી, નિશ્ચય પણ થતો નથી. અપિતુ ભગવાનનું મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ એને પ્રાપ્ત, એનાથી દ્વારા જે મહાત્મ જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ કરી અને ભક્તિના ફળ સ્વરૂપે જે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થઈ, એ પ્રસન્નતા દ્વારા એ ભગવાનનો દર્શન અને નિશ્ચય દ્રઢ થાય છે, એવી સુંદર વાત મહારાજ અહીંયા સમજાવી છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહી પોતાના ઉતારે પધાર્યા. ભલા ભક્તો, બહુ સુંદર વચનામૃતની અંદર ભગવાને નિરૂપણ કર્યું જીવાત્માને. આમાં મહારાજે હેતુ પણ બતાવ્યો, પૂર્ણાનંદ સ્વામીનો પ્રશ્નને માધ્યમ બનાવીને મહારાજે જીવાત્માને સંસારનો એક સુંદર સંસાર સફળ કરવાનો, સંસારમાં મોક્ષ કેમ જીવાત્માને પ્રાપ્ત થાય, માયિક એવા પદાર્થની અંદર ન બંધાતા અમાયિક એવા પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય, અને માયિક સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો, એ બહુ સુંદર રીતે અહીંયા મહારાજે આ વચનામૃતમાં નિરૂપણ કર્યું છે. આપણે પણ એ દ્રઢતાને કેળવીએ, આપણે આપણે સમજણને કેળવીએ, સાથે સાથે આપણી દ્રષ્ટિને આપણે કેન્દ્રિત કરીએ કે ભગવાનનો મહિમા યથાર્થપણે સમજાય, અને સાધન પણ એ સ્વરૂપમાં જ થાય જે સ્વરૂપની અંદર ભગવાન રાજી થાય, જે કરીને આપણી સ્થિતિ પણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની જે દર્શન અને એમને અનુભૂતિ, જે મોક્ષની અનુભૂતિ, એ કરવારૂપ જે સાધન એ સફળ થાય, એવી ભાવના સાથે ભગવાન સૌને બળ આપે, સૌને એવી શક્તિ સમજણ આપે, અને સૌને એવી મહારાજ શ્રદ્ધા ભક્તિ આપે કે દરેક જણ એ ભગવાન રીતે રાજી કરી શકે. તો એ સિદ્ધાંતને આપણે વાગોળતા રહીશું અને જીવનમાં દ્રઢ કરતા રહીશું. એ સાથે આજના વચનામ્રતને આપણે અહીંયા વિરામ આપીએ. ઇતિ વચનામ્રત ગરડા પ્રથમનું 51 સહેજાન સ્વામી મહારાજ.